જ્યાં પ્રશંસકો બહુ ભેગા થાય ને ત્યાં સાચી સલાહ આપવા વાળો દુશ્મન લાગે. સચિવ વૈદ અને ગુરુ આ ત્રણેય જ્યારે પોતાના સ્વાસ્થ્ય માટે જુઠ્ઠું બોલે, અવળી સલાહ આપે, ત્યારે રાજાનો, ધર્મનો અને રોગીનો ત્રણેયનો નાશ થાય. અહીંયા અસ્તુતિ કરાય સુનાય સુનાય. આમ પ્રશંસકો બહુ ભેગા ટોળા ભેગા થાય ને, બહુ વાહ વાહ, બહુ વાહ વાહ, વાહ વાહ કર્યા કરે. એમ જોઈ રાવણે કહ્યું બન્યું થાય. બસ બહુ પ્રશંસક તરીકે સચિવો એટલા બધા એકત્રિત થઈ ગયા કે બસ બહુ અત્યંત પ્રશંસા કરે એટલે જાણવાનું કે હવે આવી રહ્યું છે, પૂરું થઈ રહ્યું છે. અને એ જ તુલસી જસી ભવી તજ્ઞતા ત્યાંથી મેલઈ સહાય. અહીંયા કહે છે કે સોઈ રાવણ કહું બની સહાય. એ સ્થિતિ રાવણ ની થઈ કે જ્યાં જેની જે ગતિ હોય ત્યાં એ ગતિ ત્યાં ના આવે, પણ એ ગતિ એને એ તરફ લઈ જાય, નાશ તરફ લઈ જાય. અહીંયા સચિવો અને મંત્રીઓની બુદ્ધિ પણ બેર મારી ગયેલી હતી કે આપણું શું જવાનું છે, પ્રશંસા કરો ને. જો કઈ હાથું કહેવા ગઈશું તો લાભ ખાવી પડશે, જ્યાં તો સજા ભોગવી પડશે, એના કરતા વાહ વાહ ભેગી વાહ વાહ કરો ને, આપણે શું વાંધો છે. એમ બધા જ મંત્રીઓ એ પ્રમાણે વાહ વાહ ની અંદર ભળી ગયા. રાવણ છે તે કાગડા બધું નાફક ફૂલી ગયું અને કા બોલે પૂરી પડી ગઈ એના જેવી દેશે રાવણ નું થયું. બધા ભેગા થઈને આમ રાવણ ને સંભળાય કે ના મહારાજ, બરાબર સાચું બરાબર છે, તમે ચાલો કરો બાપુ, વિજય છે, તમને કોણ શું કરી શકવાનું છે. આમ ઘણી બધી વાતો સંભળાવી 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 ને રાવણ ની આ પ્રમાણે ખોટે ખોટી સ્તુતિ કરવા મારી. સગો ભાઈ મિલઈ ને જગત સહોદર ભ્રાતા, ભગવાન ના શ્રીમુખ નું વાક્ય. આ બધા પ્રશંસકો ને તો શું નોકરી હતી અને એમને એમનો ભરણ પોષણ હતું. એટલે સાચી વસ્તુ કહેવા જઈશું તો અમારી અમારું કામ ને અમારું ભરણ પોષણ છૂટી જઈશું. એટલે બધા વાહવામાં જ પડેલા હતા. બરાબર એ સમયે વિભીષણ ત્યાં આવી ગયો. ભ્રાતા સંબોધન કર્યું. બીજા બધા તો પ્રશંસકો ભાત હતા, ચારણો હતા કે આપણું શું જવાનું છે, કરો હોવા ભેગી હોવા. પણ વિભીષણ ભાઈ હતો, આવીને ભાઈના ચરણે ભાઈએ આદરથી વંદન કર્યું. બધું વાતાવરણ આગળથી બાતમી મળી જતી વિભીષણ ને, એટલે જ ખાસ સમય સૂચકતા આવી, સમયસર આવી પડશે, સમય સૂચકતા વાપરીએ. અને આવીને રાવણ ને પ્રણામ કરી પોતાના આસન ઉપર બેસી
ગયા.
પછીથી કહ્યું કે ભાઈ આપની આજ્ઞા હોય તો હું કંઈક આપને કહેવા માંગુ છું. આમ અનુશાસન પૂર્વક આ બધાની માફક ગમે તેમ નહીં, બસ ભાતની માફક ચારણની માફક ગાયા કરો ગાયા કરો. પણ અનુશાસન પૂર્વક અને એક ભાઈના સગા ભાઈ તરીકે જે વાત કરવાની હતી એ વાત કહેવા માટે આજ્ઞા મેળવી લીધી. કેમ કઈ આપને કહી શકું છું, જો આપની આજ્ઞા હોય તો. અને પ્રભુ હે કૃપાળુ, જો મને પૂછવા પૂછતા હો તો આ વાતની અંદર આ બાબતની અંદર આપ મને કઈ પૂછતા હો તો હું આપને કહું. મારી સૂઝ પ્રમાણે આપણા સર્વનું જે હિત છે એની વાત હું તમને કહીશ. મારી સમજણ મુજબ, મારી બહુ સમજણ છે, હું કહેવા નથી માંગતો. આપ મારા કરતા વિચક્ષણ છો, વધારે બુદ્ધિશાળી છો, મારા કરતા વડીલ પણ છો, પણ તે છતાંય મારી અક્કલ પ્રમાણે જે કંઈ હિત દેખાતું હશે હું આપને કહીશ. જો આપ આપનું હિત આપનું કલ્યાણ આપનું શ્રેય ઈચ્છતા હો તો. અને એટલું જ નહીં, તમારું કલ્યાણ એટલું નહીં, આપનો સુયશ ઈચ્છતા હો, આપ આપની સદબુદ્ધિ આપ જો પ્રાપ્ત કરવા જતા હો અને આપનું શુભ થાય, અશુભ અકલ્યાણ અશુભ ન થાય એટલા માટે કહું છું, અને આપની ગતિ પણ દુર્ગતિ ન થાય. કારણ સગો ભાઈ છે એટલે ભાઈની દુર્ગતિ ભાઈ ન થવા દે. ગમે ત્યારે હોય બધા પ્રશંસકો ગમે તે, પણ મિલાઈને જગત સહોદર ભ્રાતા એમ ભગવાને શા માટે કહ્યું? માથું મેલવાની કોઈ પણ જગ્યા આપત્તિને કારણે છે તો એકમાત્ર સહોદર ભાઈ એમ ભગવાનનું મંતવ્ય છે. એટલે ભગવાને ત્યાં લક્ષ્મણજીને વિચાર્યું, ક્યારે જો સીતાને જતી કરવી પડવા તો હું જતી કરે, જો આ ગતિ થવાની હોત ભાઈ તારી, મારે તને ગુમાવવો પડતો હોત તો હું આ લંકામાં સીતાને લેવા માટે ન આવત. જાગૃત થાય એમ કરીને ભગવાને પોતાનું ત્યાં ગાડી પોતાનો ભાતૃભાવ વ્યક્ત કર્યો છે. અહીંયા અગાડી પણ વિભીષણ કહે છે, જો તમારું કલ્યાણ ઈચ્છતા હો, તમારો સુયશ, તમારી સન્મતિ, તમારી સદગતિ ઈચ્છતા હો, જો તમે અનેક પ્રકારના સુખ ઈચ્છતા હો તો હું આ મારી મતિ પ્રમાણે હિત કહેવા માંગુ છું. એ પારકી સ્ત્રીનું લલાટ એનું કપાળ, કોઈ પણ પર સ્ત્રીનું કપાળ એ કેવું છે? ચોથનો ચંદ્ર ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી ના ચંદ્રની માફક એનો ત્યાગ કરી. કેમ કે ચંદ્રમાને કલંક લાગ્યું અને એને શ્રાપ મળેલો કે જા ચોથને દિવસે તારું મોડું જોશે એને કલંક લાગશે. એટલે ભગવાન કૃષ્ણએ પણ ચોથનો ચંદ્ર જોયેલો તો સમંતક મણી ચોર્યાનો આરોપ એમની ઉપર આવ્યો અને એટલા માટે કહ્યું કે ચોથ ગણેશ ચતુર્થીના ચંદ્રને જોવે ને તો જેમ એને કલંક લાગે, એને કંઈક આરોપ આવે, એવી રીતે પરસ્ત્રીનું લલાટ ચોથના ચંદ્રમાં જેવું છે. અરે આ ચૌદ ભુવનનો એકમાત્ર જે માલિક રચયિતા ભગવાન એ સ્વયં, જેની આગળ કોઈ પ્રાણી માત્રનો દ્રોહ કરવો એ ટકી ના શકે. કોઈ પણ દ્રોહ ભગવાનની આગળ ટકી શકે. આ તો ચૌદ ભુવનનો પતિ છે ભગવાન, અને ત્યાં એની આગળ કોઈ પણ પ્રકારનો દ્વેષ અશુભ ટકી જ શકતું નથી. ચતુશીઓ સાથમાં છે. અરે એ તો ગુણનો ભંડાર છે નાગર, કોઈ પણ જાતના રાજદ્વેષ ભેરઘેર વગરના છે. એ નર માત્ર નર નથી, ભગવાન સ્વયં છે. અને એ ગુણસાગર ભગવાન સ્વયં કાટ એના વગરના છે, દ્વેષ વગરના. અને ત્યાં અગાડી કહે છે કે અલ્પ લોભ, તમે મોટો લોભ હોઈ શકે અને નાનો લોભ હોય, કલંક બહુ મોટું પણ હોઈ શકે અને કપડા ઉપરનો નાનો સરખો ડાઘો હોય, મોઢા ઉપર ભલે થોડો મોટો ડાઘો હોય કદાચ નાનો સરખો હોય પણ એનું નામ કલંક કહેવાય. એમ લોભ ગમે એટલો હોય, વધતો કેવો છો, પણ એ લોભ એ લોભ છે, એ અલ્પ લોભ છે. જરા સરખો લોભ હોય ને તો પણ માણસ સારો લાગતો નથી લોભને કારણે, અલ્પ લોભ. તમે સેજ પણ લોભી હશો આ માણસ સ્વાર્થી, આનામાં કંઈક અંદર પોતાનું હિત ઈચ્છવા માટે આ બીજાનું અહિત કરી રહ્યો છે, લોભી છે, લાલચી છે. એટલે અલ્પ લોભ ભર કહી નથી, સેજ સરખો લોભ પણ કોઈને સારું નથી. લોભ એ પાપનું મૂળ છે, લોભ એ પાપનો બાપ છે. એટલે લોભ એ પાપનો બાપ, એટલે જ્યાં પાપ આપણા માટે દુર્ગતિ આપનારા હોય, દુઃખી કરનારા હોય તો પાપનો બાપ કેવો હોય? એટલા માટે કહ્યું અલ્પ લોભ, કારણ કે લોભ માત્ર પાપ કરાવતું. એટલે નાનો લોભ હોય તો નાનું પાપ કરાવે, મોટું લોભ હોય તો મોટું પાપ કરાવે. એટલે પાપ માત્ર દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એને અશુભ ગણે છે, અને એટલા માટે લોભને પોતાના જીવનમાં ક્યારે પણ સહેજ સરખો પણ પ્રવેશવા દેવો નહીં. જે ભાઈ અહીંયા સુંદરકાંડની અંદર બહુ સુંદર સલાહ આપી, આદેશ માણસને જીવન જીવવા માટેની, એમ ગીતામાં પણ ભગવાને કહ્યું त्रिविधं नरकस्येदं द्वारं नाशनम् आत्मनः काम क्रोध तथा लोभ तस्माद् एतत्त्रयं त्यजेत्। आ त्रण नरकना द्वार छे, काम क्रोध और लोभ सब नाथ नरक के बंद। आ बधाय नरक में जवाना दरवाजा उघाड़ा छे, अने काम क्रोध ने लोभ ना दरवाजा उघाड़ा होय ने थड़थड़ाट जती होय, जेम हाईवे ऊपर जता हाईवे ऊपर जता एम आ काम क्रोध ने लोभ ना दरवाजा खुला होय ने बधा ज त्रिविधम के नाथ नरक के पण। विभीषण कहे छे हे नाथ, आ त्रण नरक ना रस्ता छे, काम क्रोध ने लोभ, तमारे तमारी पासे आम अभिमान छे, काम छे क्रोध छे लोभ पण छे, त्रणे बाबतो रावण मां पड़ेली छे। એટલે કહ્યું કે આ ત્રણેય રસ્તા સીધા, કોઈ ટર્નિંગ નહીં, સીધે સીધા નરકના નરકે જ જઈને ઉભા, પણ યુ ટર્ન પણ નહીં, ત્યાં આગળ પાછું ના મળી શકાય, પણ અહીંયા આગળ વિભીષણ રાવણને પાછા વાળ પાછા વળો, આ નરકના દ્વાર છે, ઘરનો માર્ગ છે, અને ત્યાંથી હે નાથ આ નરકના દ્વારથી નરકના માર્ગેથી તમે પાછા આવો એમ કે છે। આ બધું છોડી અને ભગવાનના આચરણની અંદર જેને સંતો ભજે છે એ ભગવાનને તમે પણ ભજી લો, તમને પણ સંતોની માફક શાંતિ પ્રગતિ સુમતિ સુવિચાર બધું તમને મળશે સંત જીવન જેવું, અને તમે તમારો સુયશ પણ ટકાવી શકશો। પણ જો આ રસ્તો નહીં છોડો, કોઈ પણ વ્યક્તિ આ રસ્તો ન છોડે તો ન શાંતિ ન સુમતિ ન સદગતિ કશું જ પ્રાપ્ત નથી, માત્ર દુઃખી કામ ક્રોધ અર લોભ સદ હે નાથ આ બધા જ નરકને રસ્તે લઈ જનારા છે। માટે હું આપને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ મારી જીતની વાત સાંભળો। બાળાદપી સુભાષિતમ ગ્રાહ્યમ, નાનો બાળક પણ જો કંઈક હિતની વાત કરતો હોય તો પણ એનો સ્વીકાર કરી લેવો જોઈએ। નજર આપણે એમ એમ થતું કરી નથી બે અને હજુ ખબર તો છે ને, પછી ઓછું હા વચ્ચે આપણે કરું એમ કરી, પણ એની હિતની વાત વાંચી અને તો છોડી મૂકે, અને જ્યારે પછી પરિણામ આવે ને જ્યાં પેલો યાદ આજ નાનું છોકરું આ વાત કહેતું હતું, હા આપણા કરતા કયો હશે, પછી પછી એની કિંમત શું કરવાનું। એટલે અહીંયા વિભીષણે પણ નાનો છે છતાંય હિતની વાત રાવણ જેવા રાજાને કહી, હજુ માન્ય નથી કે નરકના દ્વારે એની એની ગતિ એટલી બધી તીવ્ર થઈ ગઈ છે કે પછી પોતે જ પોતાની જાતને પાછો વાળી શકે એમ નથી। અને એટલા માટે વિભીષણ કે તો એ સમજે ક્યાંથી સાંભળે ક્યાં।